કે એને પ્રમાણ કરજો એટલે સ્વીકાર કરજો. અને શુદ્ધાત્માનું સ્વરૂપ શિષ્ય પ્રશ્ન પૂછ્યો તો છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે ઉત્તર આપ્યો કે આત્મા પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. અને એનું કારણ શું આપ્યું હતું? આત્મા કેમ પ્રમત અપ્રમત નથી? કે આત્મા શુભાશુભ ભાવ રૂપે પરણમતો નથી. તો શુભાશુભ ભાવ રૂપે પરણમતો નથી તેથી શું થાય છે? કે પ્રમત નથી. અને પ્રમત થાય તો અપ્રમત થવાનો પ્રશ્ન આવે. અશુદ્ધ હોય એને શુદ્ધ થવાનો પ્રશ્ન આવે. તો હું આત્મા તો ક્યારેય શુભાશુભ ભાવ એટલે કે પ્રમત રૂપે પરણમો નથી અને તેથી અપ્રમત રૂપે થવાનો અપ્રમત છું ખરો પણ થવું એ મારામાં નથી. તો એ પ્રશ્ન એના પરથી ગયો કે આ કેમ આવી રીતે વાત કરી? તો આચાર્યદેવ પોતાના વર્તમાન વર્તતા અનુભવથી વાત કરે છે કે જ્યારે અમે સ્વરૂપમાં ડૂબકી મારીએ છીએ, સ્વભાવમાં એકાકાર તલ્લીન થઈએ છીએ, ત્યારે સાતમા ગુણસ્થાન છે કે છઠ્ઠું એવા ભેદ અમને ક્યાંય દેખાતા નથી. એકથી છ ગુણસ્થાનને પ્રમત કહેવાય, સાતથી ચૌદને અપ્રમત. તો અનુભવના કાળે સ્વસંવેદનમાં જ્યાં ઉપયોગ સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે ત્યારે શું દેખાય? શું દેખાય? છઠ્ઠું ગુણસ્થાન દેખાય, સાતમું દેખાય, પર્યાય સ્વભાવનો અનુભવ કરે છે એવું દેખાય. શું દેખાય? તો કાંઈ હોય જ નહીં ને, બધું શૂન્ય અવકાશ થઈ જાય, બધું કાંઈ જ ન હોય, ન કાંઈ દ્રવ્ય, ન કાંઈ ગુણ, ન કાંઈ પર્યાય નહીં. સમયસારમાં એ વાત આવે છે 13મી ગાથા પછીના શ્લોકમાં, જ્યાં ક્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તપણાને પામે છે અને નિક્ષોપનો સમૂહ તો ક્યાં ચાલ્યો જાય છે એમને ખબર જ પડતી નથી. પછેલું એક વાક્ય લખ્યું, વધારે શું કહેવું, દ્વૈત જ ભાસતું નથી. એ વાત તો સાચી ને. એટલે ઓલા અદ્વૈતવાદી કે અંતે અમારી પાસે આવ્યા કે નહીં, અમે પહેલેથી કહેતા ડાયા થઈને આવી જવું તું ને, એમ નહીં. તમે જ તો કહો છો કે પ્રમાણ નહીં નિક્ષેપના ક્યાંય અમને ભેદ દેખાતા નથી. તો અમે તો પહેલેથી કહેતા જ આવ્યા છીએ, તો શું ફરક છે? જે એકાંત અદ્વૈતવાદી છે અને આપણે પણ કહીએ અનુભવના કાળમાં કઈ પર્યાય ભેદ નથી, ગુણ ભેદ નથી, ફરક શું પડે છે? ફરીથી અનેકાંત પૂર્વક સમ્યક એકાંતમાં જવાય છે. જેને અનેકાંતનો સ્વીકાર નથી એ મિથ્યા એકાંતમાં જશે. અને એ કૃપાળુ દેવનું એક વાક્ય છે જેના ઉપર ગુરુદેવસિંહે વવાણિયામાં એક કલાક પ્રવચન આપેલું લગભગ 2006ની સાલમાં. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ક્યાંથી શરૂઆત કરી? અનેકાંતથી સમ્યક એકાંતમાં જવું. એવું નથી કે જે નહીં નિક્ષેપ પ્રમાણ અનુભવના કાળે ભેદ દેખાતા નથી એનો અર્થ છે કે સવિકલ્પ કાળે છે, જે ત્યારે નથી દેખાશે. નિષેધ કોનો હોય કે ભાઈ ક્યારે તું આકાશના ફૂલને અડતો નહીં, બહુ ઝેરી હોય, બરોબર છે ને? સસલાના શિંગડાથી દૂર રહેજે ને તો ક્યારેક વગાડી દેશે, એવું હોય કે નહીં? કેમ ન હોય? જીવનમાં એ પ્રકાર છે. અસ્તિત્વનો નિષેધ નથી, પ્રયોજન માટે ભેદનો નિષેધ છે. નહીં તો ગુણોનો સમૂહ એ દ્રવ્ય શબ્દ ક્યાંથી આવશે? ફરક શું પડે છે? કોનો નિષેધ છે? જેમ નિમિત્તનો નિષેધ છે, નિમિત્તમાં કર્તાપણાનો નિષેધ છે. કાર્ય વખતે જેમ ઉપાદાન છે એમ નિમિત્ત પણ છે, એની હાજરીનો કોઈ નિષેધ નથી, પણ શેનો નિષેધ છે? કરતા પણ. એમ ભેદભાવોનો નિષેધ શેના માટે છે? પ્રયોજનને માટે. અસ્તિત્વ નથી એ નથી. નહીતર 12મી ગાથામાં તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કેમ આવ્યો? 11મી ગાથામાં શું કર્યું? વ્યવહાર નહીં કેવો છે, અભૂતાર્થ છે, આવ્યું છે ને? વ્યવહાર નહીં, અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં. હજી 11મી ગાથામાં નિષેધ કરો છો, તો 12મી ગાથામાં શું છે? વાત જ્યાં જ્યાં જે એ પ્રકારે અહીંયા ગુરુદેવસિંહે વાત કરી. હવે કે છે સમયસારની મહિમા, સમય પ્રાવ્રત એટલે સમયસારૂપી ભેટણું. ભેટણું શબ્દ ક્યાંથી કાઢ્યો? પ્રાવ્રત ઉપરથી. પેલાના જમાનામાં એવું હતું ને, શું હતું? રાજાને શું કરે, ખેડૂત હોય એનું અનાજ પૈકું હોય તો પેલું લઈને કોના પાસે આવે? રાજા પાસે. એવું શિષ્ટ એમ અહીંયા આત્માને જો તારે મળવું છે ચૈતન્ય રાજાને, તો આ સમયસાર રૂપી ભેટણું એટલે કે સમયસાર એવો, સમયસાર વાચક અને વાચે એવો શુદ્ધાત્મા, એનું જ્ઞાન લઈને તું ભેટણું, તો એ તને આત્માની તને પ્રાપ્તિ. તે સમયસાર રૂપી ભેટણું જો ગુરુદશીએ છે, જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે ભેટ લઈને જાય, તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મ દશા પ્રગટ કરવા માટે. ફરીથી કઈ દશા પ્રગટ કરવા માટે? પરમાત્મ દશા. અને એ કેવી છે? પરમ ઉત્કૃષ્ટ આત્મદશા. એ ફળ રૂપે પૂર્ણ છે. મોક્ષ માર્ગ છે એ શું છે? માર્ગ રૂપે છે. આ કેવું છે? એના ફળ રૂપે, એ સાધ્ય રૂપે છે. મોક્ષ માર્ગ એ સાધના રૂપે છે. તો એ સાધ્ય દશા પ્રગટ કરવા સમયસાર, અને સમયસારના અર્થ કેટલા પ્રકારના કર્યા છે? આમ તો આપણે નમઃ સમયસારમાં એક અર્થ કયો કર્યો છે? શુદ્ધ આત્મા. સમય એટલે આત્મા અને સાર એટલે શુદ્ધ. એ સિવાય લગભગ 6-7 અર્થો એના પરમ અધ્યાત્મ તરંગણીમાં સુખચંદ્રાચાર્ય કર્યા છે. એક અર્થ એ પણ કર્યો છે, સમય. સમયના બે ડિવિઝન પાડ્યા, સમ અય સા. સમ સમ્યક દર્શન, અય એટલે જ્ઞાન, અને સાર એટલે ચારે. એવો પણ અર્થ લીધો. તો એ અહીંયા કહે છે કે જે પ્રગટ કરવા સમયસા, જે સમ્યક દર્શન ના ચારિત્ર સ્વરૂપ આત્મા, તેની પણતિરૂપ ભેટણું આપે, મોક્ષ માર્ગની પણતિ તું પ્રગટ કરીશ, તો તને પરમાત્મા એટલે સિદ્ધ દશા પ્રગટ થવાનો છે. તો આ રીતે કે સમયસાર એટલે સમય પ્રાવ્રત, અને એનો અર્થ કર્યો કે સમય, સમય એટલે રત્નત્રય રૂપે પ્રણતિ, એ તું પ્રગટ કરીશ તો તને આત્માની ઉત્કૃષ્ટ પરમાત્મા સિદ્ધ દશા એ પ્રગટ થશે. તો એ રીતે, અને એ રીતે વિચાર કરીએ તો સમયસાર સારભૂત પ્રગટ કરવા માટે વર્તમાનમાં સારભૂત કોણ છે? રત્નત્રય છે. અંતમાં તો કોણ છે? તો સિદ્ધ દશા છે. પણ જે પ્રગટ કરવા યોગ્ય જો વર્તમાનમાં છે, પેલું શું છે? રત્નત્રય મોક્ષ માર્ગ. પછી એના ફળમાં એ આખી સિદ્ધ દશા એ પ્રગટ થાય છે. એ વાત મહિમા કરીને હવે વાચક સમયસાની. ઓલી કોની વાત કરી? વાચ્ય સમયસા. શુદ્ધાત્માના આશ્રયે રત્નત્રય રૂપી પ્રણતિ રૂપી ભેટણું પ્રગટ કરજે, તને સાધ્ય સિદ્ધ દશાની પ્રાપ્તિ થશે. એ રીતે એ પેરેગ્રાફમાં વિચાર કરીએ તો ત્રણ કોની વાત આવી? આ પેરેગ્રાફ હમણાં કોની? ધ્યેય તત્વની, એના આશ્રય સાધના તત્વ, અને એના ફળ રૂપે સાધ્ય તત્વ. સમયસાર શુદ્ધાત્મા તે કેવું છે? ધ્યેય તત્વ. એના આશ્રય શું પ્રગટ થાય છે? રત્નત્રય સાધના પ્રગટ થાય, અને એના ફળ રૂપે સિદ્ધ દશા એ શું છે? સાધ્ય ફળ એનું છે. તો જીવનમાં આ ત્રણ મારે ધ્યેયનું અવલંબન લઈ સાધના પ્રગટ કરીને સાધ્ય દશામાં મારે સાધી અનંત કાળ બિરાજમાન, અને આવી અસ્થિમાં પછી બીજી બધી નાસ્તી આવી જાય. અને એ જ અમૃતચંદ્રાચાર્ય સમયસારના પહેલા જ કળશમાં એ વાત બધી લઈ લીધી છે. કઈ લઈ લીધી છે? સમયસાર. નમઃ સમયસારાય. તો કોણ આવ્યું? ધ્યેય તત્વ. પછી સ્વાનુભૂત્યા ચકાસ્તે. કોણ આવ્યો? સાધના આવી, મોક્ષ માર્ગ આવ્યો. સર્વ ભાવાંતર છે. કોણ આવ્યું? મોક્ષ, સાધ્ય તત્વ આવ્યું. તો એ અહીંયા ગુરુદેવ છે કે સમયસાર રૂપી ભેટણું જેમ રાજાને મળવા આપવું પડે, એમ પોતાની પરમાત્મ દશા પ્રગટ કરવા માટે આ રત્નત્રયરૂપ પ્રણતિ આપવાથી તને પરમાત્મ સિદ્ધ દશા પ્રગટ થાય છે. હવે સમયસારની મહિમા કહે છે. આ શબ્દ બ્રહ્મરૂપી પરમાગમથી દર્શાવેલ એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો. મીઠી ભલામણ આપે છે. આ શબ્દ બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ શબ્દ બ્રહ્મ. આત્મા કેવો છે? પરમ બ્રહ્મ, જ્ઞાન બ્રહ્મ છે. બ્રહ્મનો એક અર્થ શું આવે? વ્યાપક, સર્વવ્યાપક. તો જેમ જીણા જીનવાણી બધા શબ્દો દ્વારા વસ્તુ સ્વરૂપને બતાવે માટે નામ શું કહેવાય? શબ્દ બ્રહ્મ. જીનવાણી શબ્દ દ્વારા પૂર્ણ વસ્તુ સ્વરૂપ બતાવવા માટે શબ્દ બ્રહ્મ. અને હું જ્ઞાન દ્વારા લોકાલોકને જાણું છું, બધાને જાણું માટે હું કેવો છું? જ્ઞાન બ્રહ્મ એ પરમ બ્રહ્મ. તો શબ્દ બ્રહ્મ રૂપી પરમાગમથી દર્શાવેલો કોણ દર્શાવ્યો છે? એકત્વ વિભક્ત. એકત્વ વિભક્ત શુદ્ધાત્મા તો રહી ગયો, કોને બતાવે છે? શબ્દ તો એકત્વ. પાંચમી ગાથા દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ. તો આપ તો શુદ્ધાત્મા કહેવા માંગતા હતા, એમાં એકત્વ વિભક્ત ક્યાં આવ્યો? એક વિભક્ત, એક અને વિભક્ત શબ્દ થકાળી શુદ્ધતાને માટે. જે પોતાના સ્વરૂપથી એક પણે છે ને અશુદ્ધતાથી વિભક્ત પણે, એનું નામ તો શુદ્ધ છે. શુદ્ધ કોને કહેવાય? બીજાથી ભેળસેળ વગરનો, તો એ નાસ્તિ પરક છે. જે ચોથી ગાથામાં પરથી જુદા એકત્વની છે, તો પરથી જુદું વિભક્ત એ શું છે? નાસ્તિ દેખાડે. તો પરથી વિભાવથી અશુદ્ધતાથી રહીત છું વિભક્ત, અને મારા સ્વરૂપ અસ્તિત્વથી કેવો છું? એકત્વ છું મારા. તો એનું નામ જ શુદ્ધ કહેવાય છે, ભેળસેળ વગરનું અને પોતાના સ્વરૂપથી સહિત પણ. તો એવા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો. પ્રમાણ વિશેષે કરીને પૂરું એનું જ્ઞાન મેળવી લેજો, અનુભવ કરજો. આચાર્યદેવને એનાથી ઓછું શું કહેવાય? ખપતું નથી. જેમ ક્વોલિટી કન્શિયસ હોય, પણ એ શું કે ભાવ તમારો, ક્વોલિટી મારી. એમ અહીંયા આચાર્યદેવ આપણી તરફથી શું અપેક્ષા રાખે છે? કે આ સમયસાર શું છે? સમય પ્રાવ્રત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે. શેમાં આવે? સમયસારની વાત તો શેમાં આવે? સમયસારની છેલ્લી ગાથા 415 નંબરની ગાથામાં જો ફળ બતાવે છે આપણને, કે શું છે ફરીથી? સમય પ્રાવ્રત પઠન છે. આચાર્ય પહેલી ભૂમિકા સિદ્ધ કરે છે. પેલું શું કરે છે? પઠન. પછી ખાલી શબ્દોથી જાણીને, અર્થ તત્વથી જાણીને એક સ્ટેપ આગળ પઠન કર્યું, પછી એનો ભાવ ગ્રહણ કરજે એનું સ્વરૂપ. પછી શેમાં? શબ્દોમાં અટકજે, ધારણામાં ઠરસે અર્થમાં. આ એનું જે પ્રયોજન બતાવવાનું જે શુદ્ધાત્મા છે એમાં તું ઠરી જાય તો તને શું થશે? કોની પ્રાપ્તિ થશે? કોની પ્રાપ્તિ થશે? હજી કઈ વિચારવું છે? બહુ સરસ શબ્દ વાંચો ગુરુદેવજી, ઉત્તમ સુખને મેળવશે, પ્રાપ્ત કરશે. શું છે એમાં? એટલે મેળવશે ને પ્રાપ્ત કરશે, પ્રગટ કરશે એવું નહીં. સરસ શબ્દ વાપર્યો છે. મેળવવું, પ્રાપ્ત કરવું એ જાણે ક્યાંક બીજેથી આવતું, એમાં વાંચતું સુખ સ્વરૂપ તું થઈ જાય. શું છે? બહારથી નથી લાવવું. ઓલું જેમ મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, શબ્દ આપણને આમ થોડો શું સૂચવે છે? ક્યાંકથી બીજેથી લાવવું છે એમ. અહીંયા કહે છે તું પોતે સુખ સ્વરૂપ છે, બીજેથી શું લાવીશ? તું સ્વયં સુખ રૂપે એ થઈ. આ એનું ફળ છે. અને ખરેખર એક ગુરુદેવસિંહના જીવનમાં વિચાર કરીએ તો સમયસાર એટલે શું? ગુરુદેવસિંહને માટે સમયસાર એટલે શું? શુદ્ધાત્મા તો છે જ, આ દ્રવ્ય સ્વરૂપ જે જીનવાણી સમયસાર એટલે શું? ગુરુદેવસિંહે સમયસારને એવું આત્મસાત કરી લીધું છે, એક પણ શબ્દ સમયસારના ગુરુદેવે પોતાની એક અદભુત શ્રુત લબ્ધિ દ્વારા એને જેને કે ને પીખી પીખીને એના ભાવો ન કર્યા. એક સમયસાર અને ગુરુદેવસિંહ જાણે શું થઈ ગયા? પર્યાયવાચી જેને કહેવાય ને, સોનગઢ કહીએ, સમયસાર કહીએ અને ગુરુદેવ, ત્રણેય બધા કેવા થઈ ગયા? પર્યાયવાચી. એક તમે સમયસાર છો એટલે સીધું કણ યાદ આવી જાય. જેમ સાકર કહો તો શું યાદ આવી જાય? કળ પણ એમ જાણે. જેને એક એક શબ્દ ગુરદેવસિંહ જાણે સમયસરનો પી ગયા હોય. 19મી વાર સુધી પ્રવચન કરે અને છતાં કોઈ પણ એક પ્રવચનમાં શું ન લાગે, આટલું જ ઘણી વાર કહી દીધું, બહુ કહી દીધું, હવે શું કેવું શું કામ છે. પૂજ્ય બેનસી એના માટે બહુ સરસ શબ્દ કે પોતે જ એટલા રસથી વાત કહે છે કે શ્રોતાનો રસ જળવાઈ રહે છે. વક્તાને જઈને કહેતા કહેતા શું થાય છે, રસ ન આવતો તો શ્રોતાને તો શું આવશે. પોતે ફરીથી કેટલામી વાર, જાહેરની વાત છે, બાકી અંતરંગના અભ્યાસમાં તો સેંકડો વાર છે. અને એ જો કે રેકોર્ડેડ તો નથી, પણ ગુરુદેવસિંહ લગભગ 6ઠી કે 7મી વાર પૂરું કરીને 8મી વાર શરૂ કરતા હતા. એ દિવસ પણ હતો જેઠ સુદ પાંચમનો, સુદ પંચમીનો. અને ત્યારે ગુરુદેવસિંહ કે જીવનના અંત સુધી પણ આ સમયસારનો અભ્યાસ કરે એ પૂરું પડે એવું નથી, અનુભવ કરે આના ભાવો પૂરા પડે એમ છે જીવનના અંત સુધી. પછી એમ કે છે અમે આટલી વાર 6 વાર 7 વાર વાંચન શરૂ કરીએ એ બહુ વાત, બહુ મોટી વાત નથી, એમ બહુ ઘણું કર્યું એમ નથી, જીવનના અંત સુધી આનો અભ્યાસ કરે તો. એ સુંદર શબ્દો એમાં છે, આત્મધર્મમાં એ આવેલા છે. તો એ ગુરુદેવસિંહને જેને કે ફરીથી આત્મસાત થઈ ગયું એમ. રોમે રોમમાં એ સમયસારને કુંદકુંદ આચાર્યના ધ્વનિના એ શબ્દો અંદરમાં વિરાજિત. પહેલી વાર એ સમયસાર મેળ્યું હશે એ દામનગરમાં ઊંડા ખાડામાં એક વાર પ્રવચન આપીને, ત્યારે પોતાના ગુરુ નહોતા એટલે જેને વ્યાખ્યાન દેવાની જવાબદારી કોના ઉપર હતી, પોતા. એટલે સવારના એક વાર વ્યાખ્યાન આપી દે, એક વાર આહાર કરી લે અને પછી ક્યાં ચાલ્યા જતા. નહીં લાગતું હોય કાંઈ, ત્યાં કઈ ગરમી લાગતી હશે કે તરસ કે કઈ, બધું કઈ છે. આનું નામ શું કહેવાય, એક જેને ધૂન લાગી છે, જેને લગની લાગી છે, એ ક્યારે પણ ક્ષેત્રને ન જોવે, કાળને ન જોવે, એને કોઈ ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા થઈ જાય. આવી જો કંઈક હજી તો વાચક એવી ઝીણવાણીની આવી જો ધૂન લાગે અને તો જ આગળ વાંચે સુધી પહોંચવાનો. આ તો હોતા હૈ, ચલતા હૈ, કરીએ છીએ, થાય છે. ઘણા તેમ કે અમે શું કરીએ છીએ, થાય એટલું, ધર્મ તો એવું જ હોય ને, થાય એટલું કરીએ છીએ. અને પૈસા કમાવા માટે કહીએ તો તનતોડ મહેનત કરીએ છીએ. બે જ આખો મોટો એપ્રોચ, 12માં કે તો શું થાય, જેટલું થાય એટલું કરીએ છીએ, અને ઓના માટે શું કરીએ છીએ. એક એક ધારા એ કેમ ભાવના ઉપડે નહીં, એ ધારામાં એ વિક્ષેપ કેમ પડે. જે ધારામાં વિક્ષેપ છે એ અખંડ ધારા એ આત્માને નહીં મેળવી શકે. અખંડ તત્વ છે, અખંડ તત્વની પ્રાપ્તિ માટે ધારા પણ અખંડ જોશે. કોઈ વિષયોથી થઈ જાય, ખંડિત થઈ જાય, કોઈ કાળથી થઈ જાય, કોઈ પરિસ્થિતિ થઈ જાય, એ ખંડપણાથી કોઈ અખંડ તત્વ તને હાથમાં આવવાનું એ નથી. એ અખંડ ધારા ઉપડે, દિવસ રાત નહીં ઉપડે, કોઈ પણ ક્ષેત્ર કાળને ગૌણ કરીને ધારા ઉપડે તો એ કામ થાય એવું છે. તો એ શબ્દ બ્રહ્મરૂપી પરમાગમથી દર્શાવેલ એ શું આવ્યું, વાચક. અને એનું વાચક કોણ છે, એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો. પછી એવો શબ્દ શું છે, હાજ પાડજો. તમને ન સમજાય તો અમને ન સમજાય એમાં કઈ થોડી છે, આવો હાથમાં દેખાડો કઈ ખબર, ઓલું આમ તો બધા વિષયો દેખાય, અમને ન દેખાય તો શું. હા જો, જો શબ્દ છે, બહુ જ મોટી ભાવનાથી કુર્દે કે અવ્યક્તપણે પણ સપનામાં પણ આવા જીન માર્ગની જીન વાણીની ક્યારે પણ કલ્પનામાં પણ એ રીતે નકાર નિષેધ કરતો નહીં. નિયમસારની 186 નંબરની ગાથામાં તો કુંદકુંદ આચાર્ય દેવ, પદ્મબલધારી દેવ, આવા સુંદર માર્ગની કોઈ ઈર્ષાથી નિંદા કરે તું અભક્તિ કરીશ નહીં. કેટલા વર્ષ પહેલાથી આપણને જાગૃત કરી દીધા, સાવચેત ખબર હતી કે જેમ પંચમકાળ આગળ વધશે એમ શું થવાનું છે. એવી હાનિ થવાની છે કે આવા નિર્દોષ શબ્દ શું વાપરો છે? એક બહુ સરસ થોડુંક ખ્યાલ આવી શકે ને, ઈર્ષા ક્યારે થાય? ઈર્ષા ક્યારે થાય? પોતાથી થઈ શકે ને અને બીજાની અધિકતા જોવે, સહન ન થાય એટલે ઈર્ષા થાય. પોતાની શક્તિ ન હોય અને એની ઉચ્ચતા હોય, જેમ કોઈનામાંથી આપણે કોઈ દોષ કાઢી શકીએ નહીં અને એ સુધી આપણે પહોંચી ન શકીએ, ન ગમે એટલે બીજું તો શું થવાની છે? ઈર્ષા થવાની. એમાં વિતરાગ માર્ગમાં કોઈ દોષ કાઢી શકે એવું છે જ નહીં. સર્વજ્ઞથી કહેલું, વિતરાગી કહે, એમાંથી અલ્પતા શું હોય? તો આવા સુંદર માર્ગની બીજો કાંઈ ઉપાય નથી. જેમ હાથી ચાલતો હોય એવી રીતે કૂતરો ચાલી શકે ને? ન ચાલી શકે તો પછી અંતે શું કરે? ભસા કરે, શું કરે? એના જેવી એક હાથીની ચાલને કેવું કહેવાય? મદમસ્ત, મદમસ્ત કહેવાય. એવું તો ચાલી નાખે એટલે એની પાસે બીજો તો કઈ નથી. એમ આવા સુંદર માર્ગની કોઈ ઈર્ષ્યાથી નિંદા કરે તો તું અભક્તિ કરીશ ને, ઉલટાનું ભક્તિ કર્તવ્ય છે. એમાં તો મુનિરાજે થોડા શબ્દો પણ ઉમેર્યા છે, કોઈ કુદ્રષ્ટાંતથી, કોઈ કુતર્કથી. જેમ આજ ગુરુદેવજી સવારના પ્રવચનમાં ઓલું આપ્યું હતું ને, કુદ્રષ્ટાંત આપ્યું હતું ને, શું આપ્યું હતું? વમળ તો સમયસર ન હતું, ઓલું શું આપ્યું હતું? જેમ કોઈ ઓલું નગરમાં રહેતો હોય અને માગણ કોઈ આવે તો શું હોય છે? એ જે જાય એમાં ઓલું જે છે, જેને ઉધારી કરી હોય તો ઠીક છે, એ ગયા છે, પણ જે લેણદાર હોય એ થોડી ક્યાં રહે? એમ બે પ્રકાર લીધું હતું ને, લેણદારનું ને દેણદાર, બે પ્રકારનું. એ કુતર્ક, એ કુદ્રષ્ટાંત છે કે એ જાય છે તો ઓલો જેને ઉધારી આપે તો જે ભલે જાતો જાય, હવે ઉધારી આપણે ક્યાં પૈસા દેવાના? આના જેને દેવ છે એ કઈ કોઈ દી એમ નહીં કે એ રીતે, કે જ્યાં એ કુદ્રષ્ટાંત આપી નહીં અને કોઈ કુતર્કથી કોઈ કે તો પણ તું અભક્તિ કરીશ નહીં, તો એ પ્રમાણ કરજો, હાજ પાડજો બહુ સ્ટ્રોંગલી પોતાની. અને આવું જ એક ગુરદેશીએ એ પ્રવચનમાં એક વાર કહેલું, સ્વાધ્યાય મંદિરનું ઉદઘાટન કેટલા વર્ષ થઈ ગયા? 81 વર્ષ, 94માં વૈશાખ વદ 8, થોડા દિવસ પહેલા જ ગયું. અને તે વખતે પહેલું જ પ્રવચન ગુરદેશી આપ્યું ત્યારે શું કીધું? કુંદકુંદ એવો બોલ પણ આમાં તો છે જ, કુંદકુંદ આચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, એ કોઈ માનો કે ન માનો એ વાત એમ જ છે, શંકા કરશો નહીં, ના પાડશો, એવા સ્ટ્રોંગ થી એમ અહીંયા પણ કે હાજ પાડજો, કલ્પના કરશો નહીં. કુંદકુંદ આચાર્ય દેવ આવા આત્માનું સ્વરૂપ આપણને વર્ણવે છે, એમાં ક્યાંય પણ હશે કે નહીં, જેમ આવું તત્વ સ્વરૂપ છે કે નહીં એવો શંકા કરીને નિષેધ કરીશ નહીં, આવું હશે કે નહીં એવી કોઈ કલ્પના કરીશ નહીં, આવું જ વસ્તુનું સ્વરૂપ છે એવા નિશંકપણે, આપણા ક્ષોભસમની અલ્પતા હોય અને વાર લાગે પણ એનો નકાર કોઈ દી આવવો ન જોઈએ. હોઈ શકે છે સમજતા હજી વાર લાગે વિચાર, પણ એનું એક શું હોવું જોઈએ કે એમાં ક્યાંય પણ વિપરીતતાની વાતો દૂર રહો, એક અલ્પતા પણ નથી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું એમાં બતાવ્યું. જે કાંઈ ફરક છે હજી મારી શું છે? સમજણમાં ફરક છે, મને સમજાતું નથી, મારો દોષ છે. બાકી તો એ સમયસાર આદિ પરમાગમોમાં એ નિરંતર આચાર દેવે અનુભવ પ્રમાણે કીધું છે, અને કોઈનો અનુભવ એ વસ્તુ સ્વરૂપથી વિપરીત ન હોય. કોઈનો પણ અનુભવ વસ્તુ સ્વરૂપથી વિપરીત ન હોય. લીંબુ ઘણા ચાખે એમાં કેટલા એમાં પર્સન્ટેજ કેટલા એમાં આવે? લીંબુ ખાટું છે એ લોકો 1000 જણા ચાખે એમાં કેટલા મેજોરિટી બધાને ખાટું લાગે ને? સાકર મોસ્ટ ઓફ ધ ટાઈમ કેવી હોય? ગળી હોય ને? મોસ્ટ ઓફ લગભગ લગભગ, ચાલો ગુજરાતીમાં કહીએ, લગભગ કેવી હોય? ગળી જ હોય. એમ અહીંયા અનુભવથી સિદ્ધ થયેલું છે, કેવડીના જ્ઞાનમાં આવેલું છે, જ્ઞાનીઓએ અનુભવથી સિદ્ધ કરેલું છે અને આપણે પણ કરશું તો આ જ વાત આપણને આવશે. હા જ પાડજો, કલ્પના કરશો નહીં. હવે સમયસારના વાચસ્પતિ સુધી જે પહોંચી જાય એ તો મહા મહા સદભાગી, કલ્યાણ કરી લેવાનું. પણ આવનું બહુમાન કરનાર પણ શબ્દ શું છે, એના વાચસ્પતિ સુધી પહોંચી જાય એનું તો જીવન ધન્ય થઈ જવાનું, એનો અવતાર સફળ થવાનો. પણ આનું બહુમાન એક રીતે વાંચવા, જીનવાણીને કોની સાથે સરખાવાય છે? આપણે માતા સાથે. જેમ કોઈ પણ એક સામાન્ય બાળકને અધિકતા સામાન્યપણે કોની હોય? માતાની હોય છે. ઘણી વાર દુઃખ પડે ને ત્યારે પહેલો શબ્દ શું બોલે? ઓ મા એમ બોલે ને, સામાન્યપણે. એમ અહીંયા જેને માતા, બહારમાં તો બીજા સંસ્કાર તો પછી આપે, આ તો આત્માના સંસ્કાર. ભવ જ ન મળે, જન્મ જ ન લેવા પડે એવા આપણને તત્વના સંસ્કાર આપનાર નિત્યબોધક વાણી. તો આનું બહુમાન કરનાર પણ અને સમ્યક જ્ઞાનના 8 અંગમાં પણ એ હોય છે. 8 અંગ છે ને સમ્યક જ્ઞાન, આપણે થોડા પહેલા લીધા હતા. શુદ્ધ ઉચ્ચારણ, પછી એનો અર્થ ભાવ જાણો, પછી બે સાથે શુદ્ધ ભાવ સહિત એનું ઉચ્ચારણ કરો, ત્રીજું, ચોથું જીનવાણી પઠનનો સુકાલ જાણવો. જ્યારે સંધિકાળ હોય, સામાન્યપણે પ્રમાદના સમય હોય ત્યારે એ મૂળ જીનવાણી ન કરો. એના પછી પાંચમું, ગુરુનું નામ છુપાવવું નહીં, પોતાના ઉપકારે. આ એક વાત બહુ જ આપણા માટે, બધા માટે, ક્યારેક કોઈ મારા ઉપકારી ગુરુને સ્વીકારે કે ન સ્વીકારે એનાથી મારા પરિણામમાં કોઈ ફરક ન પડે. મારો કોઈ એને આગ્રહ નથી, તું એને માન કે ન માન, બાકી મારી શ્રદ્ધાને અથવા એના પ્રતિ માને જે બહુમાન ભક્તિ છે એમાં હવે કોઈ પરિસ્થિતિ કે કોઈ સંયોગ હિંતા લાવી શકે એમ નથી. એક લૌકિકમાં પણ કોઈએ ઉપકાર કર્યો હોય તો એને શું કરતા હોય છે? જિંદગી ભર ભૂલતા નથી. એમાં પણ વિચાર કરવા જેવો, કોઈ નિકટનો સંબંધી કરોડોપતિ હોય પણ ખરા ટાઈમે કોઈક નાના માણસે આપણને થોડીક આપીને, પૈસા આપીને મદદ કરી હોય, કોની અધિકતા આપશો? એમ ભલે વર્તમાન છદ્મસ્થ હોય, ચતુર્ગુણ સ્થાન વર્તી હોય, પણ જેના નિમિત્તે આપણને આ તત્વ પામવાનો યોગ મળે. ફરીથી આપણે શું લેવા જેવું છે? મને તત્વ શું છે અત્યારના, સાંભળવાનો યોગ મળે છે, સમજવાનો યોગ મળે છે? મને અત્યારના, આપણને બધાને તત્વ સાંભળવાનો યોગ મળ્યો છે ને, યાદ રાખવાનો યોગ મળ્યો છે ને, પામવાનો યોગ મળ્યો છે. પામવાના યોગમાં સાંભળીને સંતોષ માનીને બેસીએ છીએ. ચોમાસું તૈયાર થાય તો વરસાદ આવતો હોય, ખેડૂત શું શેની અપેક્ષા રાખે? કે હું બીજ વાવું છું એમાંથી મને પાક થશે, શેનું? ખાલી વરસાદ પડશે બસ, એટલું જ શેની અપેક્ષા? એમ આ આપણા માટે શેનો કાળ આવ્યો છે? ખાલી સાંભળવાનો નથી, એ તો થઈ રહ્યું છે, હવે પામવાનો પુરુષાર્થ. તો ગુરુનું નામ ક્યારે પણ છુપાવવું નહીં. અને પછી ત્રણ જે છે કે જીનવાણીનો અભ્યાસ કેવી રીતે કરવો, એક પેલું કેવું, તપપૂર્વક. તપપૂર્વક એટલે પ્રમાદપૂર્વક નહીં, ના પેલો બધું ખાવા પીવાનું બધું થાય પછી હું કરીશ એમ નથી. એવો યોગ બને તો એ સંયમપૂર્વક પણ એ જીનવાણીનું પઠન, જેથી ઉપયોગની સ્થિરતા વારે. સામાન્ય પણ એક શું થાય, ભોજન આદિ બધું કર્યું હોય પછી થોડુંક શું થાય, પ્રમાદ તો સામાન્ય, આવું એક પણ હોય છે. હઠ નથી પણ સ્વયં આ રીતે હોય. જેમ કોઈ માતા પિતા બીમાર કે હોય તો શું કરે? ગુજરાતીમાં એને શું કહે? દિવસ રાત ઉજાગરા કરીને એ પોતાની અધિકતા જોવે, ખાવા પીવાની કે ન્યા સેવાની કરે. એમ જીનવાણીનું કેવું હોવું જોઈએ? તપપૂર્વક. પછી જીનવાણીનું બહુમાન હોવું જોઈએ અને જીનવાણીનો વિનય હોવો જોઈએ. સામાન્યપણે જ્યારે સ્કૂલમાં કે એવા ભણતા હોય ત્યારે એની જે બુક્સ હોય એને પણ કેવી રીતે રાખતા? વ્યવસ્થિત રાખતા ને, કઈક નીચે પડી પગ હોય તો પણ એ તો લૌકિકતાનું. અને આ તો કેવી છે, એક વિચારવા જેવું વિતરાગની વાણી છે, કોઈ સામાન્યની વાત નથી. એ વિતરાગની વાણી છે તેનું તો અત્યંત શું હોવું જોઈએ, વિનય હોવો જોઈએ, બહુમાન હોવું જોઈએ. અને એટલા માટે ગુરુદેવજી ખાસ પ્રવચનના સમયે શું ટકોર પણ કરતા, ઘણાને શું કરતા, કોઈ એવી રીતે હવા ખાય અથવા તો પગ ઉપર પગ ચડાવીને બેસે, હાથનો કોણીનો ટેકો લે, એ બધું તો એ જીનવાણીનો શું છે, અવિનય છે. સ્વયં પોતે ગુરુદેવજી, એ જે લોકો જગતમાં એને શું કહેતા હતા, શું કહેતા, ઇલમની લાકડી, ઇલમની નહોતી પણ શું હતું, ગુરુદેવજી શું કહેતા કે એ પરસેવાળો હાથ ક્યારેક થાય, અને ત્યાં સુધીની ગુરુદેવજીની જાગૃતિ હતી, પરસેવા વાળો હાથ હોય અને જીનવાણીને સ્પર્શ ન કરાય એના માટે લાકડી રાખીએ છીએ. તો એ રીતે જીનવાણીનો વિનય હતો. એ અહીંયા કહે છે આનું બહુમાન કરનાર પણ કેવો છે, મહાભાગ્યશાળી છે. ખરેખર તે વિચારવા જેવું છે, સમયસાર જેવું પરમાગમ આપણા હાથમાં હોય તો આપણું જીવન કેવું પવિત્ર હોવું જોઈએ. આવું એક પરમાગમ જે છે એ કદાચ આપણા હાથમાં હોય તો આપણે એને યોગ્ય શું હોવું જોઈએ. જેમ હીરો રાખવો છે તો શેમાં, કોથળામાં રાખીએ ને, તો શેમાં રાખીએ આપણે. તો એવી રીતે આવી એક જીનવાણી છે, કોઈ પણ આ તો અહીંયા સમયસારની છે, કોઈ પણ એવી બહુમાન, એના પ્રત્યે ભક્તિ, એનો વિનય એ જીવનમાં સહજપણે હોવો જોઈએ. એ રીતે ગુરુદેવજીના એ સમયસાર માટેના હસ્તાક્ષર છે એ વાત કર્યો. 38માં બોલ ઉપર આવીએ. સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કર. બે વાત આવી, સત્સમાગમે આત્માની ઓળખાણ કરી, શું આવ્યું આ પૂર્વ ભૂમિકા, અને પૂર્વ ભૂમિકામાં પણ કોણ હોવા જોઈએ, કોની પાસે, નિમિત્તનો પણ વિવેક કરાવે છે. પાંચ સમવાય છે, પાંચ લબ્ધિ છે, બેમાં નિમિત્ત છે. ઓલામાં તો નિમિત્ત શબ્દ છે જ, સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિષ્ય, નિમિત્ત. અને પાંચ લબ્ધિમાં દેશના લબ્ધિ આ સાથે છે. ફરીથી પેલું તો હજી પૂર્વ ભૂમિકા, અનુભવ પહેલા, આત્માનો અનુભવ કર એ પહેલાની ભૂમિકા. આત્માની ઓળખાણ કરી, અને કોના સમાગમમાં, સત્સમાગમ. સત્સમાગમ, સત્સમાગમ કોને કહેવાય, સત સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, સત સ્વરૂપ, ભૂતાર્થ સ્વરૂપ એવા આત્માની જેને અનુભૂતિ થઈ છે એ સત્પુરુષ છે, અને સત્પુરુષનો સમાગમ એ સત્સમાગમ છે. સત્સમાગમ, સત ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એની જેને પ્રાપ્તિ થઈ છે એવા સત્પુરુષ, અને એની, અને ખરેખર તો સત્સમાગમ નિયમસારમાં 51-55 ગાથા છે, એમાં અંતરંગ નિમિત્ત કોને કીધું છે, બહિરંગ તો એ જીનવાણી કીધી છે, 12માં દર્શન મોનો ઉપસમ ક્ષોપે દીવા. પણ જ્ઞાની પુરુષ જેને અંદરમાં પોતાને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એમાં શબ્દ છે દર્શન મોહાદિકના ક્ષયાદિક થયા છે. તો દર્શન મોહ અને એનો ક્ષય, ક્ષોપસમ, ઉપસમ કેટલામ ગુણસ્થાને હોઈ શકે, 4 લઈને આખા. અને એનો જે અભિપ્રાય છે એનું નામ અંતરંગ, એ નિમિત્ત કહેવાય. જીનવાણી છે એની સાથે સાથે શું છે, એમાં કહેવાનું પ્રયોજન શું છે, એ અભિપ્રાય સુધી પહોંચે, આ એનું નામ ખરેખર સત્સમાગમ છે. સત્પુરુષની, જ્ઞાની, ધર્માત્માની, ક્ષેત્રની નિકટતા એટલાથી નહીં. સાતમી ગાથામાં આવી ગયું હશે કે જે ધર્મમાં, ધર્મીમાં નિષ્ણાત નથી એને કોઈક ધર્મો દ્વારા નિકટવર્તી આવેલા શિષ્યને સમજાવવા માટે આવે છે શબ્દ. સાતમી ગાથા, નિકટવર્તી આવેલો શિષ્ય એટલે શું, નિકટવર્તી એટલે બાજુમાં બેઠો છે, તો શું નિકટવર્તી એટલે બીજો શું? પહેલી ગાથામાં પણ આવે છે, જે શ્રુતધરો છે એ બધાને પણ કહેવાય છે નિકટવર્તી સાક્ષાત સાંભળનારા એવો શબ્દ છે. અને આપણે પણ યાત્રાએ જઈએ છીએ ત્યારે સિદ્ધ ભગવાનની આપણે શું થઈએ છીએ? નિકટ જઈએ છીએ ને. કેમ નીચે હોય તો હજી દૂર, ભલે થોડો એક માઇલ કે બે માઇલ એટલો પહાડ ચડીએ એટલું નિકટ થઈએ છે કે નહીં? ક્ષેત્રની નિકટતા તો નિગમના જીવ કરે છે. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં આખો લોક ભરેલો જ છે એનાથી. ઇવન સિદ્ધ શિલા શું છે? એકેન્દ્રી જીવ છે ને. ગુરુદેવ એને કહે ને સિદ્ધ ભગવાનના પેટમાં એકેન્દ્રી જીવ છે. તો એ ક્ષેત્રની નિકટતા નહીં, શેની નિકટતા? ભાવની નિકટતા. એ ખરેખર એમનો સમાગમ છે. ક્ષેત્રની નિકટતા તો અનંતવાર કરી ચૂક્યા છે, પણ ક્યારેય ભાવની નિકટતા નથી કરી. તો પેલું આ એક પ્રથમ પગથિયું છે, સત સમાગમ. તો સત વસ્તુ સ્વરૂપ ને કહેનારા કોણ છે? સત્ય કહેનારા કોણ છે? સત્પુરુષ કોણ છે? એનું પણ યથાર્થ પહેલા ઓળખાણ કરવી જોઈએ. તો પેલું એક નિમિત્તનું ઓળખાણ, તો સત સમાગમે. પછી એ જ ભાઈ મુક્તાના વિકલ્પમાં રહેવું છે, બારમાં જ રહેવું છે. તો હવે શું નેક્સ્ટ શું આવ્યું? કે એમણે કહેલો બતાવેલ એવા આત્માની શું કરવી? ઓળખાણ. એ પોતાની હજી સવિકલ્પ દશા છે. તો પેલું શું ની વાત આવી? નિમિત્તનો કેવો યોગ, સત્સમાગમ. એમાંથી શું થવું જોઈએ? આત્માની ઓળખાણ, તત્વ સ્વરૂપની ઓળખાણ, સ્વપરનો યથાર્થ ઓળખાણ, જ્ઞાન, વિશ્વાસ. પછી હવે ત્રીજામાં શું થાય? આત્માનું ભવ કર. જેમ સમયસારની ચોથી ગાથામાં શ્રુત પરિચિત અનુભૂત. કોઈને એમ કાંઈ સીધું ન થાય, સીધું ન થાય, એમાં શું? આત્મા હતો, બધો આત્મા એટલે આત્મા. એમ આખું એક પૂર્વ ફરક, છતાં પણ આ છે એટલે થશે એવી કોઈ પરાધીનતા નથી. પણ સહજપણે આવો યોગ બનતો હોય કે સત્પુરુષ પાસે ભાવની નિકટતા. એનું પણ એક 38 ગાથામાં આવે છે ને, અનાદિ મોરૂપ અજ્ઞાનથી અત્યંત અપ્રીતિભૂત હતો એને વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા. નિરંતર સમજાવે ને જ્ઞાની તો કોઈ 24 કલાક હોય ને. ચલો 24 કલાક એમની વાણી રેકોર્ડેડ કરેલી, પછી 24 કલાક હોઈ શકે એમાં શું? એમની 24 કલાકની હશે, તારો ઉપયોગ સ્થિર રહેવાનો છે. તો એક એની એક પાત્રતા છે. એમાં શું પાત્રતા છે? વાણીનો યોગ અલ્પકાળનો છે અને ચિંતનની ધારા નિરંતર છે. એનું નામ નિરંતર. યોગ કોઈ નિરંતર નથી આવ્યા અને એ હોય તો આપણી સ્થિતિ. પણ એની એની એટલી અધિકતા, એની મહિમા લાગી છે કે શબ્દનું શ્રવણ અલ્પ હશે પણ એની ઘૂંટણ એ નિરંતર. અને જેની મહિમા જાગે તો ઘૂંટણ નિરંતર ચાલ્યા જ કરશે એનામાં. તો એ અહીંયા કે સત્સમાગમ, એમાંથી આત્માની ઓળખાણ કરી અને તું અનુભવ કર. આત્મ અનુભવનું એવું મહાત્મ્ય છે કે પરિસ આવે પણ જીવની જ્ઞાન ધારા ડગે નહીં. હવે અનુભવનું શું દેખાડે છે? એનું સામર્થ, એનું બળ, એનું મહાત્મ્ય. આત્મ અનુભવનું મહાત્મ્ય શું છે? પરિસ અને ઉપસર્ગ બેમાં ફરક છે ને. પરિસય શું હોય છે? કુદરતની હોય છે. જેમ બારમાં ઠંડી ગરમી એમાં કોઈ મચ્છર આદિ કરડતા હોય એ બધા પ્રકાર કેવા છે? 22 પરિસ એ કહેવાય છે કુદરતના હોય. અને ઉપસર્ગ કોના કૃત હોય? દેવકૃત હોય, મનુષ્યકૃત હોય, પશુકૃત હોય, પ્લસ નારકીકૃત હોય. કે હવે 3 લીધા, ચોથા હું બાકી રાખો કેમ નહી? નારકીકૃત કેમ ન આવી શકે ને એનાથી શું હોય? તો એ રીતે હવે તે ઉપસર્ગ કહેવાય. હવે કહેવાનું એટલું છે, આવો પરિસર ને ઉપસર્ગ કે જેની આગળ ભલભલા ધારણા જ્ઞાન વાળા કે કસાયની મનતા વાળા ડગી જાય છે એ આત્માનો ભવે મુનિરાજ આદિ કેમ ડગતા નથી? એના અંદર આત્મા અનુભવ થતા એવું એક સહજ બળ મળે છે અંદરમાં કે કોઈ પણ જગતના પરિસર ઉપસર્ગની તાકાત નથી કે મારા ચૈતન્ય તત્વને કાંઈ પણ બાધા પહોંચાડી શકે. જેમ ઓલું વજ્રનો કિલ્લો હોય એની કેટલી કાંકરી ખરી શકે? વજ્રનો કિલ્લો. એમ અહીંયા અનુભવનું બળ કેટલું છે? સામાન્ય લૌકિકના પણ એક નાના બાળકે સાકર ચાકી છે એને ગળી છે એની દ્રઢતા કેટલી છે? કે કોઈ પણ સમયે એ કોઈ દી એમ નહીં કે સાકર કેવી હોય કેમ બને એ ભલે ખબર ન હોય પણ સાકર ગળી છે એવું ચાખ્યું છે તેની દ્રઢતા કેટલી. એમ આત્મ અનુભૂતિનું મહાત્મ્ય અને આવા દ્રષ્ટાંતો નહીં આવા તો હકીકતો શેમાં મળે આપણને? પ્રથમાનુયોગ વાંચો, ઠેર ઠેર મુનિરાજોના કેવા ઉપસર્ગ આવ્યા હોય અને છતાં કોણ ડગતું નથી? પરણતિ તો ડગે નહીં, ઉપયોગ ન ડગે એ મોટો પુરુષાર્થ છે. ઉપયોગ ડગવો એ ચારિત્ર સંબંધી પરણતિ શ્રદ્ધા. તો શ્રદ્ધાની પરણતિ તો ડગે નહીં પણ ઉપયોગ પણ ડગે નહીં એવા પ્રસંગ તો ઘોર તપશ્ચર્યા થતો એ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ અરે તો બહુ ઉપસર્ગ વખતે પણ એટલી અંતરની લીનતા હોય કે કોણે ઉપસર્ગ કર્યો છે, શેના વડે કર્યો છે, શા માટે કર્યો છે એકવાર તો જોઈ લેવું જોઈએ ને. કોણે શું કામ કર્યું એ નક્કી કરી લેવું જોઈએ ને, ભલે પછી આપણે એનું લક્ષ છોડી દેશું. એ મુનિરાજને પોતાના એક એક સમયની પર્યાયની કેટલી મને મારા સ્વરૂપ સિવાય એક આરાધનાની એક અસ્થિરતાની પણ પરણતી કેમ થાય? જેમ કે ને ભાઈ મારો સમય એટલો છે એક મિનિટે મને બગાડવી નહીં પોસાય નહીં ને, મુનિરાજ એમ વિચારે છે. મારી એક સમયની પરણતીને બહિર્મુક્તામાં જાવું મને હવે પોસાય એવું એ નથી. કોણ કરે શું માટે મને શું ફરક પડે છે? મારા અસ્તિત્વમાંથી શું ઓછું થાય છે? ઉપસર્ગ પરિચય વખતે એક પ્રદેશ ઓછો થાય છે, એક પરણતી ઓછી થાય છે, એક ગુણ ઓછો થાય છે. તો મારા અસ્તિત્વમાં કાંઈ ફરક જ પડતો નથી, મારે શું કામ? આવી એક અનુભવની દ્રઢતા હોય છે, અનુભવનું બળ હોય છે. તો એ પરિસા આવે પણ જીવની જ્ઞાન ધારા જે શબ્દ શું વાપરો છે, ધારા ધારા. અને આપણે શું હોય છે, આપણે શું છે આપણા જીવનમાં? વિકલ્પના ઉછાળા છે અને જ્ઞાનીને ધારા છે. કોઈ પ્રસંગ આવ્યા છે તો થોડા બે કલ લઈએ પાછા એ પ્રસંગ પૂરો થયો નથી. જેમ ગુજરાતીમાં કે શિયાળો હોય ને ત્યારે દેશમાં એમાં શું કરે, તાપણું તાપણું તો ખબર છે ને, એની પાસે ઉભા હોય તો કેવું હોય, ઉષ્ણતા લાગે. પણ છે બે મિનિટ જરા બહાર ગયા તો એમ આપણું કેવું છે? કઈક પ્રસંગ આવે એમાં દસ લક્ષણ આદિ આવે તો એમ થાય હવે જીવનમાં શું કરવું છે, આજ કરવું છે. અને દસ દિવસ ગયા નથી ને ત્યાં શું થાય, ઉભરો કેવો થઈ જાય છે, ઉછાળા નહીં, મારે હવે ધારા જોવે છે. તો એ જ જ્ઞાન ધારા ડગે નહીં. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઉભા રહે તો પણ ફરીથી આ કોણ કહે છે? અનુભવી પુરુષ પોતાના અનુભવથી આ વાત કરે છે, ખાલી શાસ્ત્રમાં લખેલી એમ નહીં, પોતાના અનુભવનું આ કેવું બળ છે, કેવું સામે લખ્યું છે? ત્રણ કાળ અને ત્રોલોકની પ્રતિકૂળતા. તમે એક્સ્ટ્રીમ જે કઈ વિચારવી તો વિચારી લેજો કે એના પાછા શું છે, ગંજ. ગંજ એટલે વન આફ્ટર અનધર નહીં, એટ એ ટાઈમ મોટો ખડકલો એમ, એક સાથે એક એક કરીને એમ નહીં બધી જ. એ કે એ તો પણ એ અનુભવના બળે કેવા ટકી શકે છે? માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ. સહન કરવાની એટલે એ સમયે જ્ઞાતાપણે રહેવું. ફરીથી એક બહુ ઘણા કે ભાઈ વૃષભદેવ મુનિરાજે કેટલા વર્ષ સુધી સહન કર્યું સુધાને? એક વર્ષ સુધી કર્યું ને, દસ સુકુમાલ એ, પછી પાંચ પાંડવ એ, બધા શું છે ઉપસર્ગ પરિસર ને શું કર્યા, સહન કર્યા. સહન કર્યા એટલે દુઃખનું વેદન નહીં સમજવું. સહન મુનિરાજ ન કરે તે સમયે જ્ઞાતા ભાવે. દુઃખને સહન કરવું એ મુનિ દશા નથી, એ મોક્ષનો માર્ગ નથી. અહીંયા શબ્દ તો એક લૌકિકમાં કહેવા માટેની છે, તો એ ત્રણકાળ ત્રણલોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઉભા રહે તો પણ કેવા રહે છે, માત્ર જ્ઞાતા પાણે. શબ્દ માત્ર જ્ઞાન. અને આમ કહીને ફરીથી બીજું શું છે, કોઈ હઠથી નહીં, પરાણે નહીં. જેમ તીર્થંકરો હોય એનું શરીર તો કેવું હોય, વજ્ર વર્ષનાર, એને છ મને બાર વર્ષના કરે તો પણ શરીર ઓલું ન થઈ જાય, પાતળું ને શુષ્ક થઈ જાય ને એવું બધું ન હોય. સહજપણે પુણ્ય એવા હોય કે એમના શરીરનો તેજ પ્રકાશ હોય, કોઈ દી ઓછું ન થાય. એ દસ લક્ષણના પ્રજન્મમાં આવે મુનિરાજ હોય એમને દીપ્ત, દીપ્તિ એવો તપ એવું, કે ગમે એટલું તપ કરે તો શરીર પણ કેવું હોય, પ્રકાશમાન હોય. ગુરુદેવ શીખે ને અહીંયા તો બે દિવસ ખાધું ન હોય તો કેવું થઈ જાય, સુકાયેલું થઈ જાય એવું નથી. એને ગુરુદેવ શીખ એક શબ્દ સરસ વાપરે, દેવોમાં ઇન્દ્રાણીઓના કેવા શરીર છે ને, અહીંયા કેવા શરીર ને શકે નહી, શબ્દ સાંભળ્યો નહીં, ધાનના ઢીંગલા. શું છે આ શરીર બધા કેવા છે, ધાનના ઢીંગલા છે. બે ત્રણ દી ખાધું ન હોય તો પણ કેવું થઈ જાય, થોડું કરમાઈ જાય એવું હોય છે, એવું નથી. તો આવું એ મુનિરાજ આદિના પણ એવા હોય, તો એની વાત નથી. આ તો અંદરમાં સહજપણે સ્વભાવની પ્રચુર અતિન્દ્રિય આનંદનું એવું વેદન આવતું હોય કે બહારમાં શું થયું છે એ તરફ ઉપયોગ પણ ન જાય, વિકલ્પ પણ ઉભો ન થાય. સનત કુમાર ચક્રવર્તી ગલત કોડ નો એમનો રોગ કેટલા દિવસ રહ્યો હતો, મહિના કેટલા દિવસ, વર્ષ સુધી રહ્યો હતો, કેટલા વર્ષ બસ બોલી લીધું, કાંઈ આમ લાગે 700 વર્ષ. અહીંયા તો છ મહિને ખાટલે પડ્યા હોય તો હવે શું થાય, ભગવાન મને ક્યારેક ક્યારેક આ શબ્દો ખાલી બહુ જલ્દી વાંચી લે છે, ક્યારેક વિચારવા જેવું. અને એમના થૂંકમાં કેવી હતી લબ્ધિ, એ ચોપડે તો લગાડી દેવું જોઈએ, નકામ ઉપયોગ ના જાય ને. 700 વર્ષ પછી, બે ચાર દિન ની વાત નથી, એમને લગાડી દીધો તો સાતા થઈ જાત ને, વિચાર આવે છે. મારા શરીરને ખાતર મારે એક વિકલ્પ પણ સુકામ કરવો, આ વાતની વાત નથી. અંદરમાં શું એ પ્રચુર સંવેદનની ધારા, પ્રચુર અતિન્દ્રિય આનંદનું વેદન કોને કહેવાય એ આપણને વિચાર જ નથી આવતો. અહીંયા તો આત્માને શરીરને ખાતર કેટલા આપણે કાઢીએ છીએ વિકલ્પ, કેટલા કરીએ, 10-15 કેટલા કરીએ છીએ. અને એનાથી એ કેટલી વિરક્તિ થઈ હશે કે શરીરને ખાતર મારે એક સમય પણ વિકલ્પ સુકામ કરો. આ જૈન માર્ગ છે, આ જૈન શાસનના મુનિરાજ છે, આ પંચપરમેષ્ઠીમાં ભળેલા આચાર ઉપાધ્યાય સાધુ. એમને કોઈ અમસ્તા હાલતા ચાલતા સિદ્ધ ન કહીએ, ઈસત સિદ્ધ ન કહીએ, એક ખાલી માત્ર શું રહી ગયો છે, સ્વંજલન કસાય રહી ગયો છે. એટલો જો કાઢી નાખો તો એ કોના જેવા છે, માનસ હોના મુશ્કેલ હે, સાધુ કહાં સે હોય, સાધુ હોવા તો સિદ્ધ હોવા કરણી રહી નકો. આવી દશાથી તો એ જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. સહન કરવાની શક્તિ એટલે આકુલિત થતા નથી, પરાણે કરે છે ને શું થાય, મેં મુનિ દશા લઈ લીધી હવે મારે સહન કરવા સિવાય બીજો, એવું વાત નથી. ફરીથી મુનિ રાજ ઉપસર્ગ પરિસર સમયે એ બધું શું કરે છે, સહન. આપણે લૌકિકમાં અમારે ક્યાં સુધી સહન કરવું, તો એ શું છે, એ આકુરતા અંદરમાં છે. અહીંયા એવી જ દશા નથી, એ જ્ઞાતા પણ રહે. અને આવું સામર્થ કોનામાં છે, मुनि राजनी अथवा ज्ञानीनी एक समयनी पर्याय मां छे तो एवी अनंती पर्याय जेमा भरी छे गुणनु शुं कहेवुं अने एवा अनंता गुणनो भंडार એ પોતાના કૃતિકાળી સ્વભાવનું શું કહેવું. તું મુંજામાં તારી પાસે અખૂટ સામર્થ્ય ભરેલું છે, અખૂટ, પણ વિશ્વાસ નથી. અમારે આવા ઉપસર્ગ પરિસરમાં ક્યાં સુધી ટકી શકાય, અમારે ક્યાં સુધી રહી શકાય? અરે તારી પાસે કદાચ એવું તો આવે નહીં, ત્રણ કાળ ત્રણ લોકની પ્રતિકૂળતા આવે. અરે આખા વિશ્વ વિરુદ્ધ રૂપે પરમી જાય તો પણ જ્ઞાનીની એક સમયની જ્ઞાન ધારાને કોઈ એને વિચ્છેદ કરી શકે, નાશ કરી શકે, હીન કરી શકે એવી તાકાત આ સ્વભાવના અનુભવનું બળ છે, સામર્થ્ય છે. જેમ બારમાં જેને રાજાની હૂંફ મળી એને ઈ રાજ્યમાં કોનો ડર લાગે? પેલા એવું આવતું ને, કોઈ રાજાના આશ્રયમાં એને રાખતા હોય તો રાજાએ જેને શું કર્યું, આશ્રય આપ્યો, હૂંફ આપી, સપોર્ટ કર્યો, એને એને કોનો ડર લાગે? એમ અહીંયા કોનો છે? ચૈતન્ય ભગવાન આત્માના આશ્રય પણતી ગઈ, હવે એને કોનો ડર હોય, કોનો ભય હોય? તો એ અહીંયા કે એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિને રાગાદિથી ભિન્નપણે જેને આત્માને જાણ્યો, આ એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? શરીરાદિ એટલે કોઈ પણ પર પદાર્થ આવી ગયા, અને રાગાદિ એટલે વિભાવ ભાવ. તો શરીરાદિને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિસવોના ગંજ જરા પણ અસર કરી શકે નહીં. પરિસવના શું છે? ગંજ, ઢગલો છે. બાવીસે બાવીસ પરિસર કદાચ એકવાર આવી ગઈ, શીત પરિસર ને ઉષ્ણ પરિસર બધા ઘણા પ્રકાર બાવીસ, એ કોઈ પણ હો એને કાંઈ પણ અસર કરી શકે નહીં. એનો અર્થ ચૈતન્ય પોતાની જ્ઞાતુ ધારાથી જરા પણ ડગે નહીં. ચૈતન્ય એટલે તે આત્મા જે સાધના કરી રહ્યો છે એને કદાચ આવો પરિસર આવ્યો તો પણ પોતાની જ્ઞાત ધારાથી એ જરા પણ ડગે નહીં, પણતી ડગે નહીં, ઉપયોગ ડગે નહીં. અને સ્વરૂપ સ્થિરતા પૂર્વક જો એમાં ઉપયોગ સ્વભાવમાં રહ્યો, કેટલો છે? બે ઘડી, બસ આટલું જ તો સહેલું કામ છે ને. બે જ ઘડી જો ઉપયોગ આત્મામાં લાગી ગયો તો ક્યાં પહોંચી જશું? કેવળ જ્ઞાન મને તો એ તો ગમે ત્યારે કરશે, એને કરતા પેલું મુશ્કેલ કામ પેલું કરીને. એવું એવું જ ફરીથી પરીક્ષા દેવા જતા ત્યારે કોઈ કરતા ખબર નહીં, પેલું ક્વેશ્ચન પેપર આવે એમાં પેલું ક્યુ સોલ્વ કરે, અઘરું કરી નાખે ને. સહેલું તો છેલ્લે કરવાના જ છીએ, તો ઇઝી છે. પેલા અઘરું અઘરું જયારે ફ્રેશ હોય, યાદ હોય ત્યારે પેલું લખી નાખીએ ને, પછી છેલ્લા એમ. આપણે અત્યારના પેલું શું કામ કરવું છે? અઘરું કામ પેલું કરી લઈએ ને. ઓલું તો બે ઘડીમાં પછી અઘરું કામ નથી કરવા જતા, અશક્ય કરવા જાય છે, એટલે આનંદ કાઢી ગયો છે. શું છે? કેમ આપણે કરવું છે? સહેલું કે અઘરું નહીં, પોતાનું જ કામ કરવા નથી જતા, કોના કામ કરવા જઈએ છે? જે ક્યારેય તારાથી આપણાથી કરી શકાય નહીં એમાં છે આનંદ કાળ. તો એ અહીંયા સ્વરૂપ સ્થિરતા પર બે ઘડી, જેને કલષ્ટિકામાં શું કીધું છે, અમૃત, બે ઘડી શરીરનો પાડોશી આવે છે ને, બે ઘડી સ્વરૂપનો, એમ અહીંયા સ્થિરતા સ્વરૂપ સ્થિરતા બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ કરે. અને એનાથી શું થાય? કેવળ જ્ઞાન થતા શું થાય? શું શબ્દ આપ્યો છે? જીવન મુક્ત. અને સિદ્ધ દશા થતા શું થાય છે? દેહ મુક્ત. શું પહેલે ચોથે ગુણ સ્થાને શું થતું હોય છે? દ્રષ્ટિ મોક્ષ છે. એકત્વ શરીર આદિમાંથી, એકત્વ મિથ્યાત્વથી મુક્ત છે, દર્શન મોથી એ મુક્ત થાય છે. પછી મુનિ દશા આવતા ગ્રસ્તપણાથી મુક્ત થાય છે. છઠ્ઠામાં જે પ્રમાદ છે અહીંયા મુનિ દશા આવતા સેવા છે, ગ્રસ્તપણાના વિકલ્પ યુક્ત થાય. બારમે ગુણસ્થાને આવે તો મોહ મુક્ત થાય છે. તેરમા ગુણસ્થાને આવે તો જીવન મુક્ત, એટલે હવે એને કોઈ જીવન નવો ભાવ કે એવું કાંઈ નથી. અને સિદ્ધ દશા થતા તો શું થાય છે? દેહ મુક્ત પણ થઈ જાય. તો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રકટ કરે, જીવન મુક્ત દશા થાય, અને પછી કેટલા દિવસ પછી? અરિયન દશા આવ્યા પછી કેટલા દિવસ પછી મોક્ષે જવાય? કેટલા? તે આયુષ આધીન જેની સ્થિતિ છે, એ જેટલું આયુષ્ય છે એટલું અરિયન દશાથી સિદ્ધ દશા વચ્ચેનો. એમાં એવું નથી પુરુષાર્થ જલ્દી કરે તો, અરિયન ભગવાન જલ્દી પુરુષાર્થ કરે તો કેટલા મિનિમમ કેટલા કાળમાં મોક્ષે જાય? નહીં, એવું નથી. એ માત્ર કોને છે? આયુષને આધીન છે, અને તથા એ મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. આ રીતે 38 નંબરનો બોલ થયો એનો વિસ્તાર પછી.
સહજા શુદ્ધ સ્વરૂપી